ಅಥರಾಮನ್ ಟ್ರಾವೆಲ್ ಆನ್ ವೈ ಪ್ಲೀಸ್. ತ್ರವಣ ಅವತಾರ ಗ್ಯಾರಂಟಿ. ಅಥರಾಮನ್ ನಾಥ್ ಆಯ್ತೇನೆ ತ್ರವಣ ಅವತಾರ ಗಾಕ್ಷಾಯ್ತೇನೆ ಗ್ಯಾರಂಟಿ ಆಗೋದು. ಅಥರಾಮನ್ ಕೈಜಾಯ್ತು ಪ್ರತೀಕ ಮಾಡ್ಕೊಂಡು ಅಥರಾಮನ್ ಪುದ್ಗಲ್ಲಿ ಸೇ ಅಂದ್ರೆ ಪುದ್ಗಲ್ ಪುದ್ಗಲ್ಲಿ ಅಥರಾಮನ್ ಪ್ರತೀಕ ಮಾಡ್ತಿ ನಾಶ ಕಾಯಿಸಿ.
ಪುದ್ಗಲ್ ಪುದ್ಗಲ್ಲಿ ಅಥರಾಮನ್ ಪುದ್ಗಲ್ ಇಲ್ಲ ಶು ತಮ್ಮ ಶುದ್ಧ ಆತ್ಮ ಲಕ್ಕೂ ಬೈ ಅಥರ ರಾಮ ಬೈ ಸಾತ ಚಸ್ಮಾನಿ ಮಾರಿ ಇಲ್ಲಿ ಅಥವಾ ದುರ್ಗಲ್ಲಿ ದುರ್ಗಲ್ಲಿ ಕೈ ತೋರಿಸಿ ಅಪೇ ಮಾತಾಡಬಹುದು. ಅಕ್ಕೂ ವಿಜ್ಞಾನ ತ್ಯಾಗ ತಮ್ಮೆ ಅಥವಾ ಆವಶ್ಯನೆ ಎ ವ್ಯವಸ್ಥಿತ ಹೆಸರಿದೆ ಅದೇ ಖಾಲಿ ದೀವಾ ಮಾತೆ ವಿಶ್ವಾಸ ಬಹುತೇಕ ಆಪೋ ಎಂಬ ಸಮತ್ ನೀ ಆಪಣೆ ಏನಾದ್ರೂ ಜುದಾ ಚಿಗೆ ಇಲ್ಲಿ ಆಪೇ ಪ್ರತಿಕ್ರಮಣ ಕರಾವಳಿ ಮಾನವ ಮತ್ತೆ ಶುದ್ಧಾತ್ಮಾ છો તમે ના કરો તો તમે તો અત્યારે ચોક્કસ મુશ્કેલ
પેલો ભંગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા એટલે રકમ ઉડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે એને મને આમ કહ્યું તેમ કહ્યું એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ગીત અથડાય તો તેને કેમ વળતા નથી? ઝાડને જળ કેમ કહેવાય? જે વાગે એ બધા લીલા ઝાડ જ છે. ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ એવું આ બધા લોકોનું છે. નાની પુરુષ બધાને શી રીતે માટી આપે એ સમજે કે આ બિચારા સમજતા નથી, ઝાડ જેવા છે. અને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મારી તરત પ્રતિક્રમણ કરી નાખે.
એટલે આ ગુણાકાર ભાગાકાર એને આમ કેમ કર્યું? હવે સામા માણસ બોલે છે ને એને તો ભાગાકાર ભાગ કરી નાખ્યો છે. અથવા સામા માણસ નો અભિપ્રાય હોય આપણી માટે એ મારી માટે આવું કેમ માને છે તે એનો ગુણાકાર કરે. આપણે ભાગાકાર જેની માટે માને છે એવું નથી અને એ પોતે માગતા નથી. અંબરદાસ અભિપ્રાય છે, બાબાનો અભિપ્રાય છે, પાટિયા માટે છે, ભાઈ માટે આપણે વિજ્ઞાન છે આપણી પાસે. એ ભાગાકાર કરી નાખીએ તો પછી સૂક્ષ્મમાં ચોખ્ખું થઈ ગયું. પછી એથી બધા એને દાદા સરસ રસ્તા બતાડે છે કે વાગી જાય એટલે બીજો ઝાડ મિકેનિકલ ભાગ લાગે છે, શુદ્ધ ચેતન લાગી શકે. અને આ દાદાને કહે કે સહજ ક્ષમા કોઈ ગુનેગાર લાગતો જ નથી. કે આ પદ્ધતિ આ પદ્ધતિને અટકાવે કોનો દોષ? અને આંખે ના દેખાતો એ માણસ અથડાઈ જાય તેનો દોષ કહેવાય? દેખાતો જ નથી બિચારો. અમને આવું દેખાય કે જો એની એની જો અંદરની દ્રષ્ટિ ખોલી હોત ને તો કશાય અથડાવાનો ખરાબ જ નહીં. અને અંદરની દ્રષ્ટિ જેની ઉઘાડી આંખે અંદર ઉકે છે તો પછી એનો શું દોષ? માટે અમારા તરફથી દાદા કહે છે માફી હોય. જેમના અમને દેખાય છે એને કોઈ અમુક પકડ ચક્કે ચડ્યો ને હું આમ સાચો તમે આમ હતા અને કહે છે એને જે દેખાય છે એના બાજુ દેખાતું જ નથી. પણ તમે યુ વાત કરે ઝાડ બધી અંદરની સમજણ એટલી ફાસ્ટ ચાલતી હોય કે બહાર સ્થળ આવતા પહેલાં જ પછી ડિઝોલ્વ કરવા કહેવાય.
આસક્તિ ત્યાં રિએક્શન
આસક્તિ ત્યાં અથડામણ ઝઘડા છે.
પ્રશ્ન કરતા, પણ ઘણી વખત આપણે દ્વેષ ના કરવો હોય તો એ દ્વેષ થઈ જાય છે, એનું શું કારણ દાદાશ્રી? કોની જોડે? પ્રશ્ન કરતા, વખતે ધણી જોડે એવું બને તો? દાદાશ્રી, એ દ્વેષ નથી કહેવાતો. હંમેશા જે આસક્તિનો પ્રેમ છે ને એ રિએક્શનરી છે, એટલે જો ચીડાય ત્યારે આ પાછા અવળા ફરે, અવળા ફર્યા એટલે પાછા થોડા વખતે છાંટા રહ્યા કે પાછો પ્રેમ ચડે. અને
થોડોક જોર જાય ને અથડાય ને એટલે મોડું જ બંધ ના કરે, પછી બે દાડા બોલાવે નહીં અને છેટા રહ્યા એટલે પાછું આકર્ષણ શરૂ થતું, વિકર્ષણ થયું એટલે જે આકર્ષણ થાય પાછું લાગે પછી.
અને પાછો પ્રેમ વાગે એટલે અથડામણ થાય ને એટલે પછી પાછો પ્રેમ વધે. જ્યાં વધારે પડતો પ્રેમ હોય ત્યાં ડખો થાય, કે જ્યાં કઈ પણ ડખો ચાલ્યા કરતો હોય ને ત્યાં અંદર ખાને આ લોકોને પ્રેમ છે, એ પ્રેમ હોય તો જ ડખો થાય.
કયો પ્રેમ? કે આસક્તિનો પ્રેમ. જે પ્રેમ વધી જાય, જે પ્રેમ ઘટી જાય એ આસક્તિ કહેવાય છે. આસક્તિવાળો પ્રેમ એટલે આસક્તિ એટલે સંસારી મોહ જે હોય ને એનું ફળ શું આવે તો કે ત્યાં ડખો થાય જ.
પૂર્વ ભવનો પ્રેમ છે તો ડખો થાય, વધારે પડતો પ્રેમ છે નહીં તો ડખો થાય જ નહીં ને. આ ડખાનું સ્વરૂપ જ એ છે. એને લોકો શું કહે છે? અથડામણથી તો અમારો પ્રેમ થાય છે, ત્યારે વાત સાચી છે. પણ એ આસક્તિ અથડામણથી જ થયેલી છે. જ્યાં અથડામણ ઓછી ત્યાં આસક્તિ ના હોય. જે ઘરમાં સ્ત્રી પુરુષને અથડામણ ઓછી થાય ત્યાં આસક્તિ ઓછી છે એવું માની લેવું. સમજાય એવી વાત છે?
શું દેખાય કે અમારે તો 5 વર્ષથી બ્રહ્મચર્ય પાડીએ છીએ, અમારે ક્યાં આસક્તિ છે? પણ આ સ્થૂળ આસક્તિ શું કે સૂક્ષ્મમાં પઝેસિવનેસ હોય, એટેચમેન્ટ હોય, મોહ હોય, તોય પાછો હસબન્ડ વાઈફનો ટુકડા કર્યા કરે. હવે આ બેનું સોલ્યુશન ક્યાં કરવું? તો અહીંયા દાદા કહે છે ને કે જે દ્વેષ લગી આ બેન કહે છે મારો ઘણી વખત દ્વેષ થઈ જાય છે. આ દ્વેષ વાત એ મૂળનું છે. આસક્તિ દ્વેષ ન હોત ને તો પછી મીઠાશ આવત જ નહીં. આ દ્વેષ પરિણામને ધ્યાને કરીને ચોખાતો આખા વિજ્ઞાનનો સાર અહીંયા જ આવે છે. ભાવ બગડતા ઊભા થાય ને પ્રતિક્રમણ હત્યા ક્યાં નિર્દોષ ગમે તે રીતે પણ અભાવ બંધ થાય એવો ઉપાય એટલો આસક્તિને સીધું બંધ નહીં થાય. જેમ આમ આ જગ્યાએ બફાવત હતો હોય ને એટલો ધ્યાન છો પર સ્પેશિયલ ઠંડક છે ને એ ઠંડક શોધવા ગયા કેમ તો કંઈ બફાવો ના કરતો. એ ઠંડક એ મૂળ વસ્તુ નથી. રાખ થઈ ગયું ઝાડ નીચે બેસવાનું હતા, એ બધા બફાવો થાય છે, કોને થાય છે, હું કોણ? તો એ ધ્યાન આપણું વિજ્ઞાન છે. આ ઝાડના છે, નિર્દોષ દ્રષ્ટિ છે, પ્રતિક્રમણો છે અને ઘણી બધી દાદાની જ્ઞાન વાપરેલી ચાલી છે. એ વાપરી વાપરીને અદ્વેષ અદ્વેષ પરિણામ અથડા અથડા માટે દોષ જોવા, અથડા માટે નેગેટિવ જોવા, અથડા માટે દોષ આપવો, અથડા માટે ભોગો આપવો, આ બધું દ્વેષ પરિણામ કહેવાય છે. અને દ્વેષ પરિણામ બંધ કરતા આવડી ગયો એ રાગ તો જાતે જ પડી ગયો છે. એ કંઈ બહુ દુઃખદાયક નથી અને કંઈ એવું એ ફળ છે. ફળમાં તો બીજ નહીં પડે, બીજ અહીં પડે છે દ્વેષ માટે. અને એ કેવી રીતે સોલ્વ કરવું ને એનું આખું દાદાની વાણીમાં ધબલે બંધ ચાલ્યો પડશે. આપણને લક્ષમાં આવું છે કે આ દ્વેષ પરિણામ એના માટે થાય છે, એનો દોષ નથી, મારામાં ઊભો થયો છે, મારા દોષ છે. અને એ મારી અણસમજણથી ઊભો થયો છે. મારી સમજણ સેટ થશે, મારા દ્વેષ પરિણામ બંધ થશે, પછી વ્યવહારમાં ધીમે ધીમે રાગ ખરાબ સ્થિતિનો ઉપર છે.
પ્રશ્ન કરતા, સંસાર વ્યવહારમાં કોઈ વખત જે અહમ રહે છે તો એને લીધે તડકા બહુ જાય. દાદાશ્રી, એ અહમના તડકા નથી જતા, એ દેખાય છે અહમના તડકા, પણ વિષયના આધીન થઈને એ હોય છે. વિષય ના હોય ત્યારે આ ના હોય, વિષય બંધ થાય ત્યારે પછી એ બધો ઇતિહાસ જ બંધ થઈ જાય. એટલે જો વરસ દાડા માટે બ્રહ્મચર્ય વ્રત લઈને રહે એમને હું પૂછું છું ત્યારે કહે છે, એ કોઈ તડકો નહીં, કચકચ નહીં, ખટપટ નહીં, કશું જ નહીં, સ્ટેન્ડ સ્ટીલ. હું પૂછું પાછું, હું જાણું કે આવું જ થઈ જાય હવે, એટલે એ વિષયને લીધે હોય છે.
છતાં આપણે આગળ સ્ટેપને જાગૃતિ રાખવાની જરૂર છે. સૂક્ષ્મમાં પઝેસિવનેસ, રાગ, એટેચમેન્ટ અને એનાથી આગળ હૂંફ, એ હૂંફમાં નકલ લાગે ને મારું જતું રહેશે એટલે પછી બીજા ઉપર દ્વેષ થાય અને આગળ રાખ થાય. અને આ પણ જો આગળ પાછું થાય હૂંફ આપવાનું તો એની પર ભયંકર દ્વેષ ઉભો થઈ જાય. એટલે આ મૂળ આસક્તિને લીધે જ સંસારમાં ઘણા બધા પ્રકારના ઝઘડા થાય. પ્રકાર હવે એકે છોડી દીધું તો પેલા નું છૂટી જાય, આખો ટ્રાયંગલ જ કપડાટમાં બંધ થઈ ગયો. પછી
પ્રશ્ન કરતા, પહેલા તો અમે એમ સમજતા હતા કે આ ઘરના કામકાજ બાબતમાં અથડામણ થતી હશે, તે ઘરના કામમાં હેલ્પ કરવા બેસીએ તો અથડામણ થયા કરે.
સ્વરૂપ એવું છે કે અંદર થી વિચાર થઈશું ને ત્યારે આ બધું જશે. અને એ દાદાની ચોખ્ખોળ આપણને ગેરવિશે બીજે કઈ અટલ છે.
અથડામણ મૂળ જ આ છે. જેને વિષય જીત્યો તેને કોઈ હરાવી શકે નહીં, કોઈ એનું નામે ના દે, એનો પ્રભાવ પડે.
જ્યાં સુધી સુકામ આડે કરે છે, સુકામ છોકરું રિસાય છે, તે આપણે ખોડવાની ગરજ છે. આપણી ગરજ બધી જે છે તેનું રિસા વચન થઈ ગયું છે. આ બધા ગરજા કરીનો સોદો એનું નકશો સ્થળ એકની ગરજ નટી ને એટલે બીજા પછી જોર તૂટી જશે.
અથડામણો
એટલે આ મોટું સુખળ છે દાદાને. આ સંબંધ વિકારી સંબંધ વિશે જીત્યો એને કોઈ નામ ના દે છે.
સમજાવો દાદાશ્રી. એને સૂજ પડતી જ જાય, જેમ જેમ આગળ જાય ને તો કોઈ એ શીખવાનું ના પડે, એની મેળે જ આવડે. એ શબ્દ જ એવો છે કે એ ઠેક મોક્ષે લઈ જાય. બીજો ભોગવે એની ભૂલ એ પણ મોક્ષે લઈ જાય. આ એક શબ્દ, એક એક શબ્દ મોક્ષે લઈ જાય એની અમારી ગેરંટી. પ્રશ્ન કરતા, પેલો સાપનો થાંભલાનો જે
નિશ્ચય થયો ને એનો માર્ગ કાઢ્યો છે કે જે બાબતનું નક્કી પણ થાય ને એનું પછી ધીમે ધીમે એને સોચ પડતી જાય. કેવી રીતે મારે અથડામણ ટાળી, જેમ જેમ મારે ચોરી કરવી છે કે કેવી રીતે ચોરી કરવી એને ધીમે ધીમે આવો છે. કેવી રીતે મારો વિષય ભોગવો છે કે કેવી રીતે વિષય ભોગવી નાખો કપટ કરીને એનું આવે છે. એને સોચ પડતી જાય જે બાબતનું નક્કી પણ થાય તે બાબતને સોચ પડતી જાય પછી એની મને આવડતો જાય. તમે દાદા કે તમારા તરફથી નિશ્ચય હોવો છે કે ગમે તે કાંઈ દાદા કે છે એવું મારે અથડામણ ટાળવી છે, પછી આ મારે એડજસ્ટમેન્ટ લેવા છે, એડજસ્ટમેન્ટ થવું છે, બન્યું તે ન્યાય મારે શીખાડવો જ છે, ભોગવે તેની ભૂલ મારે શીખાડવો છે. આ બધા આપણે નક્કી કરીશું તો એનું ફળ ધીમે ધીમે પરિણામો એવા આવી ચૂકાવે છે અને એનો પણ ફળ શું આવશે તો મોક્ષ થઈ ગયો છે.
પ્રશ્ન કરતા પેલો સાપનો આંબળાનો એ સ્થૂળ અથડામણનો દાખલો આપ્યો, પછી સૂક્ષ્મ સૂક્ષ્મતર સૂક્ષ્મતર એના દાખલા આપશો. સૂક્ષ્મ અથડામણ કેવી હોય દાદાશ્રી? તારે પાદર જોડે થાય છે તે બધી સૂક્ષ્મ અથડામણ.
એટલે સ્થૂળ જ્યાં લખી શકાય પાછળ જેથી ત્યાં આંબળો પડ્યો બે કચરા ત્યાં સાપ પરિવારમાં હતો ભેંસ જોડે અથડાયો. દાદાની જ વાતો છે અથડામણ ટાળવાની.
પ્રશ્ન કરતા સૂક્ષ્મ એટલે માનસિક વાણીથી હોય એ પણ સૂક્ષ્મ સૂક્ષ્મમાં જાય દાદાશ્રી? એ સ્થૂળમાં જે પહેલાને ખબર ના પડે જે દેખાય નહીં એ બધું સૂક્ષ્મમાં જાય.
વાણી વર્તન સ્થૂળ કહેવાય છે અને કશાયો કશાયો ક્રોધ માન માયો એ જે સૂક્ષ્મ અથડામણ કહેવાય.
પ્રશ્ન કરતા એ સૂક્ષ્મ અથડામણ કેવી રીતે ટાળવાનું દાદાશ્રી? પહેલા સ્થૂળ પછી સૂક્ષ્મ પછી સૂક્ષ્મતર અને પછી સૂક્ષ્મતર અથડામણ ટાળો. પ્રશ્ન કરતા સૂક્ષ્મતર અથડામણ કોને કહેવાય દાદાશ્રી? તું કોકને મારતો હોય અને આ ભાઈ જ્ઞાનમાં જુએ કે હું શુદ્ધાત્મા છું આ વ્યવસ્થિત મારે છે એ બધું જુએ પછી પણ મનથી સહેજ દોષ જુએ એ સૂક્ષ્મતર અથડામણ. પ્રશ્ન કરતા ફરીથી કહો બરાબર સમજાયું નહીં દાદાશ્રી. આ તું બધા દોષોના આ બધા લોકોના દોષ જોઉં છું ને એ સૂક્ષ્મતર અથડામણ. પ્રશ્ન કરતા એટલે બીજાના દોષ જોવા એ સૂક્ષ્મતર અથડામણ દાદાશ્રી? એવું નહીં, પોતે નક્કી કર્યું હોય કે આ બીજામાં દોષ છે જ નહીં અને છતાં દોષ દેખાય એ સૂક્ષ્મતર અથડામણ, કારણ કે એ શુદ્ધાત્મા છે અને દોષ જુદો છે.
અને બધું ખબર છે કે મારી શુદ્ધાત્મા છે વ્યવસ્થિત કરતા છે તો એ બધા કેમ કર્યું. હવે આ કઈ બધા ઘણા કે આપણે મને ખબર પડે છે શુદ્ધાત્મા છે વ્યવસ્થિત કે પાંચ દોષ હોય તો હવે સૂક્ષ્મતર આવી ગયો છે કે ના? જેનો નિરંતર નિર્દોષ જ દેખાઈ રહ્યો છે અને એમાં એકાદ વખત ઊંચું થાય ને ત્યારે એ કાચા છે. લાખ વખત નિર્દોષ હોય છે અને એકાદ વખત બગડ્યું એ લેવલની વાત છે. નહીં કે એકાદ વખત થયું તો આપણે ખબર પડી ગઈ કે તારે કહેતા તમે વ્યવસ્થિત કરતા છો આપણે તે કેમ કરવાનું મારા દોષ હોય છે હવે લગભગ સૂક્ષ્મતરમાં ફરી ગયા.
પ્રશ્ન કરતા તો એ માનસિક અથડામણ કીધી ને કીધી તે દાદાશ્રી? એ માનસિક તો બધું સૂક્ષ્મમાં આપેલું. પ્રશ્ન કરતા તો આ બે વચ્ચે ક્યાં ફેર પડે છે દાદાશ્રી? આ તો મનની ઉપરની વાત છે.
એટલે હા જાગૃતિના લેવલે અજાગૃતિથી દોષિત જોઈએ છે. આમ તો એને જાગૃતિ નિરંતર રહેતી હતી છતાં પછી એટલે આ કાર્યવાથી માનમાં કપડ તૂટે તો જાગૃતિ નહીં થાય. એટલે એ લેવલની આ વાત છે. એ જાગૃત થયા પછી પછી જાગૃતિનો ચાલુ છે પુરુષાર્થ હવે વચ્ચે એકાદ વખત દોષિત દેખાઈ જાય એ લેવલે કે છે કે આ સૂક્ષ્મ પ્રકરણ થઈ ગયા છે.
પ્રશ્ન કરતા એટલે આ સૂક્ષ્મતર અથડામણ છે તે ઘડીએ સૂક્ષ્મ અથડામણ પણ જોડે હોય ને દાદાશ્રી? એ આપણે જોવાનું નહીં. સૂક્ષ્મ જુદું હોય અને સૂક્ષ્મતર જુદું હોય. સૂક્ષ્મતર એટલે તો છેલ્લી વાત. પ્રશ્ન કરતા એક વખત સત્સંગમાં જ વાત એવી રીતે કરી હતી કે ચંદુલાલ જોડે તમયાકાર થવું એ સૂક્ષ્મતર અથડામણ કહેવાય દાદાશ્રી? હા સૂક્ષ્મતમ અથડામણ એને ટાળવી ભૂલથી તન્મયાકાર થયું ને પછી ખબર પડે છે ને કે આ ભૂલ થઈ ગઈ.
એટલે હા દાદા ઘણી વાર આપણે આવે મુક્તો દર્શનમાં અમારે આપણે આવે છે ચોથી માય કે અમને અમે તીર્થંકરોને કેવું વળતું હોય અમને ખબર પડે અને અમારી કચાશ ચાલતા હાલતા બોલતા ખાતા એટલે દેખાયા કરે આ કચાશ જીની જીની. હવે એ કે છે અમે છાંટણા હોય તો અમારે ડાઘા પડેલા હોય અમારે છાંટણા હોય તે હું ચૂકીએ તો એ લેવલે એ સૂક્ષ્મતર હતા. પણ આ કે ને કે હવે અમારે કે આખા જગત જોડે વિકરાપ હોઈએ, નજીકની વ્યક્તિ સેવાનો હોય ને તો અમને એની પ્રકૃતિ કે તોય કોઈ કોઈ થઈ જાય કે આનો દોષ નીકળી જવો જોઈએ. ભાઈ અમારે કોઈ સુધારવાનો હોય નહીં, છતાં અમારા સુધારણા ભાવ ઉભો થાય કે સૂક્ષ્મ લેવાનો દોષ કહેવાય અને એ સૂક્ષ્મતા લેવાને દોષ કહેવાય છે. આવા બધા ક્યાં ક્યાં તેમના દાદાજીના ઉલ્લેખ આવી જાય છે, એના ઉપરથી ખબર પડે કે આ જ્ઞાની પોતાની જે કચાશ ખુલી કરે છે ત્યારે એ સૂક્ષ્મતા લેવલે. અને આ સૂક્ષ્મતમ લેવલે છે દાદાજી, આમાં નિરંતર અમે છોટા જોઈએ તો એ બે ડિફરન્સ એમાં દેખાય છે કે જ્યારે જન્મજયંતિ હોય કે ગુરુ પૂર્ણિમા હોય ત્યારે અમે કમ્પ્લીટ દાદા ભગવાન જોડે અપડેટ જ જોઈએ. અમે આટલી વાણી નહીં બોલીએ કે આપણે દેશો પાછળ કે કાગળ તો કે એમાં લખો ના હવે એ વખતે આ ભાગે છે ને તો કે અમારે ઉતરી જવું પડે, દાદા બાબા થોડે જુદા પડી જવું પડે. અને પછી પટેલના નજીક આવી પછી નો ડાઉટ દાદા વાણીના એક જ્ઞાતા રસ્તા તો હોય જ છે, છતાં કહે છે કે અમારો આ ઉપયોગ ચૂક્યા કરે, જે મૂળ શુદ્ધ ઉપયોગ હોય એની કરતાં લોકો સ્ટેજમાં આવી ગયા અને એ પણ પાછું એમનું કહે ને કે આ પ્રભાત પતે એટલે પાછું ઇરેઝ કરીને પાછું બહુ જગ્યાએ આવી જવાનું. કે એ જે નજીક આવવું પડે છે અને ચંદુલાલ જોડે તન્મે આકાર, હવે આપણે કહે ને હું તન્મે આકાર થઈ જઈશું, દાદા લેવલનું તન્મે આકાર, એ બહુ જ એમને મૂળ આત્માનો સંપૂર્ણ અનુભવ થઈ અને એમાંથી છૂટા પડે. ગંગાદાસની સીટ પર આવે, ગંગાવાની સીટ પર આવે, ગંગાદાસ જોડે તન્મે આકાર એ લેવલ એટલે લાખો વખત જુદા જાય છે, એકાદ વખત જવું પડે છે. અને તે પાછું અમને સુધારવાનો ભાવ થયો ત્યારે અમે આ મંગળદાર ચતુર્થી ક્યારે છે અને એ લેવલે આ વાત છે. સૂક્ષ્મતમ અથડામણ ટળી અને એ લેવલે કે આપણે આ સૌ લેવલે નથી કે હું તન્મય આકાર થયો ખાતી હોય ત્યારે પછી હું જાગૃતિમાં આવી ગયો પણ થાય છે, એ લેવલની વાત નથી. નિરંતર અને આ કે ને કોઈને સુધારવા જવું કે કોઈને કરતા જવું કે પછી મને આ કેમ થયું બધું એ લાખો વખત છૂટું જ હોય છે, એકાદ વખત થયું ને એ વખતે આ સૂક્ષ્મતમ અથડામણ થઈ જાય.
પ્રશ્ન કરતા તો એ અથડામણ ટાળવાનો ઉપાય ફક્ત પ્રતિક્રમણ એટલો જ છે કે બીજું કઈ છે દાદાશ્રી? બીજું
દાદા 107 માં માળો કરી વાત કરે છે અને આ ફાઈટર જેથી ઉપર પર કરે છે, પછી જે ઉપર પડી આવું ને ત્યાં કામ કરે પછી એટલે એને સમજાયા કે હા સમજી ગયો એટલે દાદાની જવાબ દારી પૂરી થઈ ગઈ, જે કે સમજી ગયો એટલે આખો પછી સોલ્યુશન આપવાની વાત પૂરી થઈ ગઈ. કે તમ પાસે આ કે અથડામણ ટાળવાનું કોઈ પ્રતિકમ નહીં કર્યું છે દાદા, હવે કેટલું લોવર લેવલ પર છે અત્યારે છે ખરેખર જાગૃતિ. આ સૂક્ષ્મ અથડામણ જાગૃતિ વગર ખબર જ ના પડે. જાગ્રત જાગ્ર અશુદ્ધ ઉપયોગમાં આવ્યો હોય ને ત્યારે આ સૂક્ષ્મતર સૂક્ષ્મતમ એમની ખબર પડે. તે શુદ્ધ ઉપયોગ એટલે ખૂબ અનુભવ્યો હોય આમ ઝડપ નહીં, એ નિરંતર એટલો જ હોય એવી સ્થિતિવાળાની જ આ દોષોની ઓળખાણ કરી શકે. એટલે છતાં દાદા કહે ને કે આનો ઉપાય શું હતો, ઉપાય બતાવી દે છે
દાદાશ્રી. બીજું કોઈ અત્યાર છે જ નહીં, આ આપણી નવકલ્મ એ પ્રતિક્રમણ જ છે, બીજું કોઈ અત્યાર નથી. આ દુનિયામાં પ્રતિક્રમણ સિવાય બીજું કોઈ સાધન નથી, એ ઊંચામાં ઊંચું સાધન, કારણ કે જગત અતિક્રમણથી ઊભું થયું છે. પ્રશ્ન કરતા એ તો એટલું બધું વિસ્મયકારી છે, રહ્યું તે જ્ઞાન, ભોગવે તેની ભૂલ, આ બધા જે વાક્યો છે એ એક એક અદ્ભુત વાક્યો છે અને દાદાની સાક્ષીએ પ્રતિક્રમણ કરીએ છીએ ને તો એના સ્પંદનો પહોંચે જ છે દાદાશ્રી. હા ખરું છે, સ્પંદન તરત જ પહોંચી જાય અને એનું ફળ આવે છે, આપણને ખાતરી થાય છે કે આ અસર થઈ લાગે છે. પ્રશ્ન કરતા દાદા, પ્રતિક્રમણ તો એટલા ઝડપથી થઈ જાય છે એ જ શિક્ષણ, આ તો ગજબ છે દાદા, એ દાદાની કૃપા ગજબ છે દાદાશ્રી. હા એ ગજબ વસ્તુ છે, સાયન્ટિફિક વસ્તુ છે.
પછી પછી હજુ શું એ ત્રણ વખત પ્રશ્ન પૂછ્યા તો દાદાની વિગત વધારે પૂરી થઈ ગઈ, અને અહીંયા આપણે પૂછાતો નથી એટલે વગર પૂરી થતી નથી. પણ એને દરેક લેવલ વાળાને દાદાની જ્ઞાનમાંનો જ્ઞાનમાંનો અનુભવ થાય જ છે, અને એને હજાર નગર હજાર વિજ્ઞાન અનુભવ પ્લસ થઈ જાય છે. એટલે આ નવકર્મ ઉપર સરસ દાદાને અહીંયા મેસેજ કરે છે આપણને કે નવકર્મ એ પ્રતિક્રમણ છે. એટલે આપણા આપણે બીજા દુઃખ થાય એના પ્રતિક્રમણ કરીએ છીએ. આ વિધિઓ પણ આપણી બહુ ચાલુચી વસ્તુ છે. એમાં નવકર્મ એ જબરજસ્ત ભાવ પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન થઈ જાય એવી વાત છે. એમાં ચાલો અથડામણ ટાળી દેખો કઈ સરસ આપણા સુધી
આપણે અથડામણ કારણ એકચ્યુઅલી જે વ્યવસ્થિતની સમજણમાં કચાસ એ કહેવાય
વ્યવસ્થિતની સમજણમાં કચાસથી પણ આગળ અજ્ઞાન બધા પ્રકારની અજ્ઞાન કોઈ પણ બાબતમાં કેમ તે આવું કર્યું તો આપણે જ્ઞાન નથી કોણે કર્યું એટલે પછી તે કર્યું કે અજ્ઞાનતાથી બધા પ્રકારની અથડામણ. પછી વ્યવસ્થિતની અજ્ઞાનતાથી પણ થાય અને આ બધી આસક્તિ માં અજ્ઞાન થાય છે. મહાશક્તિના કરતા પણ આની એક અજ્ઞાનતા એટલું નથી, હું પણ આની અજ્ઞાનતા મારા પણ આની અજ્ઞાનતા એ બધી અજ્ઞાનતા છે. ભોગવા માટે જો પૂરેપૂરો સંતોષ ના થાય ને અહીંયા કેમ ના કરી જરા મજા ના આવે એટલા માટે પછાડે કાઢી જાય છે. આ ભોગવામાં પછાડવા મજા એવી અથડામણ કારણ બની જાય છે. એ વખતે સમજવું છે કે આ આજે પ્રકૃતિ નથી માપવા અને જીવ વગેરે નહીં હોય. આપણે સારા સારું જમવા બધા ખાતા હોય ને તો આપણે કે આ બધા કરું તમે તબિયત ઘાત થઈ ગઈ છે તબિયત બધા તમે જીવ બગડી છે એટલે આ તમને સ્વાદ નથી આવે બાકી રસોઈ બહુ સરસ બને કે ના બને. પણ આપણી જીભ બગડેલી હોય તબિયત બગડેલી હોય તો જીભના સ્વાદમાં ઓછું ખાયા કરે પછી રસોઈ રસો દોષ તો પછી એવું આપણી ઇન્દ્રિયોની ડિફેક્ટ છે એવું કરીને ચાલો ભૂલ કાઢવા સુધી ની રસોઈમાં રસોઈ બનાવનારની ભૂલ નહીં રસોઈ બેઠું એવું આપણે આ બધું સોલ્યુશન લાવવા માંગીએ છીએ કે આ બની રહ્યું કોઈ વ્યક્તિનો દોષ નથી આપણી પોગ્ય થઈ ગયું. પછી અથડામણ કરશે એટલે અજ્ઞાનતાથી અથડામણ થઈ જાય અને જ્ઞાન થવાથી અથડામણ પછી બની જાય. પછી બધું તે ન્યાય છોડી દઈશું આપણે ટાઈમ કાઢી સત્ય અસત્ય એ રિલેટિવ સત્ય અસત્ય છે. એટલે તમે કહેશો કે હું આમ આમનો હસબન્ડ છો પછી લોકો કહેશે આ છોકરા તમે હસબન્ડ છો અને એનો ફાધર છો તો આના આધારે તમે આ છો આના આધારે આ છો. એક વાત અમે અપેક્ષા એ સત્ય બનાવે છે બીજી અપેક્ષા એ અસત્ય કહી ઉભીએ એમ નામે વાત સત્ય સમજાય ને. આપણે જો પાતળા માણસની પાછો ચાંદો માણસ ઉપર રાખ્યો હોય ને સત્ય છે પછી સ્વીકાર છે ના સ્વીકાર એક વખત કહેવાય બીજી વખત વિનંતી કરી છે ત્રીજી વખત અપેક્ષા एक सत्य होवा छता निमित्त बदलाय तो असत्य थी गयु पड़े, काल बदलाय तो असत्य थी गयु पड़े, समाज बदलाय तो असत्य थी गयु पड़े, क्षेत्र बदलाय तो असत्य थी गयु पड़े। તમે આમાં જો આવી જાઓ ને તો પછી થાય ને હું તમે જઈ હમણાં કહેતા તો નેક્સ્ટ માં છું કે ના ક્ષેત્ર બદલી ગયું રાઈટ થઈ ગયું કાળ બદલી જાય તો એ સત્ય માત્ર સત્ય થઈ ગયું તમે કહેતા 14 છે બીજે દાદા કહે કે તમે કહેતા ને કાળ 14 ગઈકાલે 14 આ તો પૂરું થઈ ગયું કાળ બદલાય તો સત્ય થઈ જાય સત્ય સમજે પ્રશ્ન દાદાશ્રી છે કે હું સમજુ છું એટલે પ્રશ્ન કરતા અહીંયા પાનું ચાર કે છે પ્રશ્ન હા પણ આ ભાંડો હકાર છે કેવી રીતે ખબર પડે દાદાશ્રી કે છે હું કોણ છું કોણ બોલે છે પોતે કોણ છે અને તો પછી હું બધું સમજી જાઉં જ્ઞાન આપું તો ત્યાં મારો ગાંડો હકાર ઉભો ના થાય એટલે મને દુઃખ આવે ને પછી હું એને દુઃખ આપું એનો અહંકાર એને દુઃખ આપે તે મને શું દુઃખ આપવાનું છે એટલે હું સમજુ એટલે એવું કહેવા માંગે છે કે મને સમજણ હાજર રહે છે ત્યાં કીધું કે સામો અથડાય છે ત્યારે અમે સમજી જઈએ છીએ કે દેખાતી નથી એની સમજણ એને હાજર રહેતી નથી માટે અથડાય છે અને અમને એવું હાજર રહે એટલે અમને અથડામણ થાય નથી ઘણા કહેતા આપણે તમે બે વખત હમ જ નથી કરતું કઈ એને નથી સમજણ પડતી એવું આપણને ખબર ના પડે
સમજાયું એવી જુટી શબ્દ છે દીપકભાઈ સમજાયું ને આપણે પૂછ્યું એ સમજાયું હોત તો અથડામણ થાત જ નહીં અત્યારે એટલે આ અને આપણે વધારે શું પૂછ્યું દીપક કે દાદા કે હું સમજું એટલે મારો ગાંડો અહંકાર ઊભો ના થાય એટલે ગાંડા અહંકારની જે મૂળ વ્યાખ્યા છે ને એ બહુ સૂક્ષ્મ રીતે જે અહંકાર ઊભો થાય છે એને જ દાદાએ ગાંડો અહંકાર કહી નાખ્યો
એક્ચ્યુઅલી ગાંડો અહંકાર એટલે શું સમજનો અભાવ એટલે જે પરિણામ આવ્યું થાય એને અહંકાર
સમજનો અભાવ
હા જ્ઞાનનો અભાવ એટલે ઊભું થયું
દર્શનનો અભાવ
હા દર્શનનો અભાવ પછી પણ એથી ઊભું થાય છે અણસમજણથી ઊભો થયો છે જેને સમજણ સરસ લગતી હોય એને પછી ઊભું ના થાય જે વાક્ય દેખાતું હોય મને સફળાય જ નહીં નથી દેખાતું પછી આમ સીધો જવા જાય પછી બીજ લખાય પછી આમાં પણ તમારું પડે પછી બહાર નીકળે
મને દુઃખ ના થાય કારણ કે હું સમજુ એટલે મારો અહંકાર ઉભો થતો નથી એટલે આ સમજ એ બધા જુદા જુદા પર્યાયોની સમજ આવે પાંચ ઉભો જ નથી થતો એ બહુ મોટી વાત છે
છતાં બુદ્ધિ અંકાર ઉભા થાય ત્યારે તપ કરવા થાય કોવાડી કો છતા મતલબ કરે છે કીધું તો સારું આપણે મામા પાડે છે જે માનસિક છૂટવાનો કરવાનો સંકલ્પ છે તો તે થાપડે છૂટવાનો પૈસા હોય એટલે અંદર તપ કરવાનું નિમિત્તે ઉપકારી માનવાનો તો પછી ધીમે ધીમે એ દુઃખ પરિણામ કમી જશે બહુ મોટા પરિણામ ત્યારે લોકો અચળ પડી જશે આખા રૂપી અને નિમિત્ત નિર્દોષ હોવાનું ત્યાં સુધી પછી બીજો પ્રશ્ન ગઈકાલે કોઈ અપમાન કરે ત્યારે સમજ સમજ કરવાથી જાગૃતિ એવી રીતે આવે કે પોતાનું રક્ષણ ના કરે તપ થાય અને માનનું કપટ ના કરે તો એનો શું પ્રશ્ન છે
અને પછી આગળ વાત કરીએ કે અહંકારને જોવો એનું નામ જ જ્ઞાન અને માનમાં કપટ એનું નામ જ આગળ હવે આપણે બે વખત વાત કરી એક સંજય સાથે વાત કરી એક વખત બેન સાથે વાત કરી
ખાવામાં ધનાઘાત થઈ કેમ જાય છે માનમાં કપટ છે અહંકારને જોવો એનું જ જ્ઞાન માનમાં કપટ એનું નામ જ આગળ અહંકારને જોવો એ કપટ વગરની સ્થિતિ હોય તો જ જોઈ શકાય આપણે સાહળતું જે સમાન તો હમણાં નહીં લાગે તો ખૂંચવાની શરૂઆત થઈ ને દાદા સરસ છે વાક્ય દાદા કે મોટા ભાઈએ અમને કહ્યું કે
જરાક
તું અહંકાર છે એટલે મને મનમાં વિચાર આવ્યો કે આખું ગામ મને અહંકાર કહે છે એ મને અહંકાર કહે છે એટલે પછી મેં પછી તમને કેમ એવું દેખાય છે મારો અહંકાર ક્યાં લાગે તમને બધી બાબતમાં તો આપણા મનમાં હોય છે એ શબ્દ ઉપર મેં રક્ષણ ના કર્યું એ શબ્દથી એમને થયેલી ઓપરેશન તપાસ કરવાનો ત્યારથી અમને અહંકાર કહેવા માંગ્યો એટલે કહેતો હતો પણ તો મીઠો લાગતો અહીં છે ગાંડો અહંકાર બધે હોય ને ત્યારે મસ્તીમાં રખાવા પડે આમાં બે ભાગ પડે છે મીઠાસની મસ્તી અને કડવાશમાં ભોગ પડે આ મસ્તીમાં પણ એ અહંકાર રખાવી શકે એટલે કે અમારો અહંકાર દેખાય અમે અમે કડવા પડવાનું તો આ મીઠાસ પડવા પડે પછી ખૂંચ્યો એ ખૂંચ્યો ને કહી દો પછી ઉતરતા ગયા અહંકાર નીકળતા ગયા અને એ જ આપણી માટે ઉપાય છે અમે પણ મીઠાસ માન કપટ લો મીઠા સુધી આપણે ભોગવટા ઉભા કરીએ છો ભોગવટા પછી એ શું કરે છે ધારે કે અપમાન ના કીધું અકર વગર ના છો એટલે અપમાન પછી રિએક્ટ થાય તું અકરવું તો વાહ અકર તમને ખોટું મકવા તેમ સમજો છો ને એટલે અપમાને ધક્કો મારી નીકળો એટલે નહીં સમજણ ઊભી થવા દીધી કોને કહે છે અને મારો રોગ છે તૂટે છે એ ભાગત નથી એટેક કર્યો એટલે એ લોન રીપેમેન્ટ આવ્યું હતું તે 10,000 નું રીપેમેન્ટ કરવાનું તે ના કર્યું પછી 12,000 ની લોન લીધા 22,000 નું લોસ મળ્યો એટલે અવસાન છૂટી ગયો તે વખતે ઉપાય માનવો જોઈએ અને જે હું અક્કલ વાળો છું એ મીઠાસમાં મસ્તીમાં ફરતા હતા અક્કલ વગરના આવવાથી એકદમ મસ્તી તૂટે ભોગવટા ઉભા હતા ત્યારે તપ કરવો જોઈએ તો હારું થયું માનના મોંમાં મસ્તી દેતી હતી આ અપમાનની કડવાશમાં જુદા જુદાની જાગૃતિ રહેશે પણ અપમાન એ માં કપાળાની દવા છે ઓગળે છે ઉખા લાવે છે એટલે એ નહીં સમજાવવાથી રિએક્શનમાં નવી લોનો લઈ લે અને આ દોષ ઉભો લોકો લે એટલે અહીંયા આપણે આ ગાંડા અંકારના સ્વરૂપને ઓળખી લઈએ છીએ દાદા બહુ સ્થૂળ લેવલમાં ગાંડા અંકારી વાત કરે બીજાને દુઃખ આપે બીજાને આક્ષેપો આપે આપણને બહુ મોટા ઉપર થાય આપણે રિએક્ટ થઈએ બહુ સ્થૂળ લેવલનો ગાંડા ઉપર પછી બધા ચારે ચાર લેવલ હોય
હવે અંતિમ જે ખૂંચવાની જે વાત છે ને ખૂંચવું જોઈએ એ જાગૃતિના કયા લેવલ ઉપર
ખૂંચવાનું પહેલાં દેવાથી શરૂ થાય
ખૂંચવું જોઈએ
હા એટલે પ્રતિથીમાંથી જાગૃતિમાં આવે અનુભવમાં આવ્યો નથી અનુભવ લક્ષણ નથી પણ જાગૃતિમાં હોય ને ત્યાંથી ખૂંચવાની શરૂઆત થાય એટલે આપણા મહાત્માઓને 15% જાગૃતિ એટલે એને થોડો થોડો ખબર તો પડે કે આ ભોગવટો આવ્યો છે ભાઈ બુદ્ધિ તો કામ કરી આવે સમજ જમી આવે તો બધું જ એને કાઢવું પડે ને સંજોગ બદલી જાય એની છૂટા પડે થોડી આપણે જેને સૂઝ પડતી જાય કારણ કે 15% જાગૃતિ તો છે ને તો 100% પ્રતિથી એ છે એટલે એને દર્શનના આધારે એને પછી પસ્તાવો શરૂ થાય કરે ખોટું થઈ પણ હા જાગૃતિ એને બચાવે છે 15% 100 ડિગ્રીમાં જાય 70 ડિગ્રીમાં જાય 70% 18% 100%
પેલી પેલી જે મીઠાશ પહોંચી છે એની વાત ખૂબ મીઠું લાગે છે કે ત્યાં જાય છે એટલે એ એ ખૂંચવું જોઈએ એ પછી આગળની વાત છે એ બહુ આગળની વાત
છે ખૂંચે તો જ મીઠું ઓછું થાય ને મીઠામાં તો ભાન ક્યાં રહે છે
હા
મસ્તીમાં ચડી ગયું આપણી વાત ના સમજે તો કેટલું આપણે જાગૃતિ હોય છે કામ બગડે ને ચોખ્ખો કરી અને પછી ભોગ થઈ છે એક દિવસ માં ન થાય છ મહિના બે ત્રણ વર્ષ પાંચ વર્ષ પણ અમે કેળો ના મૂકીએ એ અસરને મૂળમાંથી ખલાસ કરી નહીં છોકરી અને એ જ મોક્ષ માર્ગનો પુરુષાર્થ આપણામાં સ્વરૂપે જોયું છે અતિક્રમણ થાય ત્યારે સંપૂર્ણ કલ્યાણકાર હોય છે પછી જાગૃતિ આવે છે થાય પાસે પ્રતિક્રમણ કરાવાય છે હવે આ ચારે છૂટું પાડીને પ્રતિક્રમણ કરાવાય છે ત્યારે જોઈએ એવો ફોર્સ લાગતો નથી
એની પણ જે દોષ થયો હતો એ તો એટલી બધી હાઈ ઇન્ટેન્સિટી થયો હોય એટલે એક તો શું છે કે આ જ્ઞાન લીધા પછી એટલી બધી નિરાકુરતામાં રહેવાય છે ને કે સહેજ બી અંદર ખળભળાટ થાય ને તો અનઇઝીનેસ ખૂબ વધી જાય એટલે કોઈને એટેક પણ થયો હોય ને તો એ જ ક્ષણે આપણે કંઈક આ શું થઈ ગયું એટલે એ ભોગવટો આવે પછી એનું પ્રતિક્રમણ કરીએ પણ પ્રતિક્રમણ કરી ત્યારે જુદું પાડવું કે ચાલ આવું તું કરે એ વખતે સાવ નિરાકુરતા લાગે એટલે મને લાગે કે આ પ્રતિક્રમણમાં ગોટાળા કરી
જાગૃતિ પ્રતિક્રમણ એનો ફોર્સ તો હશે એનો રસ ઓગળતો જશે એનું એ જ પેલા તમે મોડા પડો છો દર વખતે કામ માટે કરો છો એ બોલાતી જશે સો ઇન્ટેન્સિટી હોય પછી વીસ ઇન્ટેન્સિટી હોય અને સો વખતે વાળી પણ ના શકાય બીજી વીસ વખત જ છે કે કંઈ આવી જશે ચાલો પતાવી દઈએ કામ કરવાનો નથી બોલાય તો ગયો તરત વાળી દઈએ એટલે ઇન્ટેન્સિટી ઘટી કહેવાય હવે અંદરનું પ્રતિક્રમણ ચાલુ છે તો બહારથી આ ઉપાય હોવો જોઈએ જે એક સામાન્ય ઘા લાગી જાય એવું હોય આક્ષેપ જેવા શબ્દો હોય બીજી છે તમે વાળી લો તમે તો તમે એને વિજય થશે ચિકાસ આપણે દોષના વિરોધમાં બેસી ગયા કહેવા છો ઉદય શબ્દ પરમાર્થ વિશે અંગે આપણે ઉલ્લેખ કર્યો હતો કે આની વિશે સમજ આપવા ખાસ કરીને ભરત ક્ષેત્રમાં મહાદેવ ક્ષેત્ર શ્રીમંત સ્વામી શબ્દોના સંદર્ભમાં સમજાવવા અનુગ્રહ કરવા પ્રાર્થના છે. એટલે આ દુનિયાનો ઇતિહાસ અરે અનુકૂળ એવી છે કેમ કે આ જગત એવું છે કે એનું ભૌગોલિક સ્વરૂપ જે કહીએ ને એ ભૌગોલિક સ્વરૂપ માટે આવે છે. તે જૈન શાસ્ત્રો છે, તીર્થંકરો એ કેવળતાને જોઈને કહેલી વાતો છે કે આ જગત જે મનુષ્ય હોય તમારે હાથ રાખીને બે પગ પોળા કરીને એવા શેખનું આખું બ્રહ્માંડ છે. એમાં લોક એવા શેખમાં છે, એમાં છ અવિનાશી તત્વો છે. એમાં લોક તો બહુ અપાર અનંત છે. લોકને અલોક કહેવાય, એ લોકમાં મધ્ય લોક કહેવાય છે. પછી નીચે સાત ગતિ છે, દેવગતિ છે બીજી એ બધું. અને પછી અહીંયા સિદ્ધ ક્ષેત્ર છે, સિદ્ધશીલા મુક્ત થાય આત્મા લોક અને અલોક, લોકથી બહાર અને અલોકથી સાંધા ઉપર હોય છે. હવે એવા સ્વરૂપના એમાં મધ્ય લોકમાં અંદર કર્મભૂમિ છે, એને પાંચ ભર ક્ષેત્ર, પાંચ મહાવિદ્ય ક્ષેત્ર અને પાંચ અહિરામ ક્ષેત્ર એવા નામ છે. જ્યાં રશિયા, અમેરિકા, સિલોન, પાકિસ્તાન બધા શબ્દો વાપરીએ તો આપણે સમજાય કે આ જગ્યા આવ્યું છે. સિલોન અહીંયા છે, રશિયા અહીંયા છે. તો એવું આ તીર્થંકરોએ જગતની ભૂગોળ બધી કરી છે. અને એમાં શ્રીમંત સ્વામી ભગવાન જેમ આપણે ત્યાં 24 તીર્થંકરો થયા એમાં મહાવીર ભગવાન છેલ્લા થયા. હવે એ પૂરા થઈ ગયા આપણે અને બધા નિર્માણ પામેલું છે જે કર્યા. આથી 24,000 વર્ષ પછી ભગવાનનું માનના પછી 84,000 વર્ષે શરૂ થશે પાછા 24 તીર્થંકર. તો આપણા ક્ષેત્રમાં આવા કોઈ તીર્થંકર છે નહીં, પણ બીજા ક્ષેત્રમાં મહાવિદ્ય ક્ષેત્રમાં શ્રીમંત સ્વામી ભગવાન એવા 20 તીર્થંકર છે. તો આપણા ક્ષેત્રની સૌથી નજીક આપણું જગવું દ્વીપ કહેવાય છે. એમાં એક ભરત ક્ષેત્ર, એક મહાવિદ્ય ક્ષેત્ર, એક અહિરા ક્ષેત્ર છે. બીજા લોકો બીજું છે, બીજું ગ્રુપ છે, ત્રણ ગ્રુપ છે, અઢી દ્વીપ કહેવાય. તો આપણા ભરત ક્ષેત્રની નજીક મને એક શ્રીમંત સ્વામી ભગવાનનું મહાવિદ્ય ક્ષેત્ર છે અને એક કેવળ ત્યાંની હાજર ભગવાન છે, તીર્થંકર ભગવાન. અને એમના દર્શનથી જેને કેવળ જ્ઞાન પણ થાય અને એમના દર્શન પછી જ મોક્ષથી શરીર નિર્માણ કરવાનું. અને આપણી માટે મહાપ્રકારી શ્રીમંત સ્વામી ભગવાન છે. અને મહાવિદ્ય ક્ષેત્રમાં હાજર જીવતા જાણતા પૂર્ણ કેવળ જ્ઞાન છે. ધારે કે 14 સુધી પહોંચ્યા પૂર્ણ પાકે એ પૂનમ સ્વરૂપ પૂર્ણ કેવળ જ્ઞાન સ્વરૂપ શ્રીમંત સ્વામી ભગવાન છે. એટલે આપણે એ આપણી ભાવના છે કે આપણે એના હિસાબ પર કરી આ ક્ષેત્રના મહાવિદ્ય ક્ષેત્રે શ્રીમંત સ્વામી પાસે પહોંચ્યું છે. સમજે ને? સ્વીકાર કરે તને કીધું મને પણ ઓળખે છે. ત્યારે એ જાગૃતિ અથડામણ ટાળશે અને એ અપરમાર્થ ભાવ છે. ભાવાર્થ કેવો સમજી ગયો? અથડામણ ટાળવા તો શું કે આ અથડામણ જો દોષ ના જવો જોઈએ, કોઈ દુઃખ ના પૂછે, આપણે કોઈ ભોગવટામાં ના રાખીએ, એ શબ્દાર્થમાંથી ભાવાર્થ સુધી પહોંચે. પરમાર્થવાળાને અનુભવ ઉત્પન્ન થાય ત્યારે પરમાર્થ લખે છે. પરમ અર્થ એવો એક્ઝેક્ટનેસમાં આવ્યું અને પછી એને વર્ત્યું અને અનુભવ્યું ત્યારે પરમાર્થ.
આપણે જે સમજાયું જૈન સાહિત્ય પ્રમાણે છે તો એ હું જ્યારે જાણતો નહોતો ત્યારે મેં વાંચ્યું ત્યારે ભરત ક્ષેત્રનો અર્થ એવો લાગેલો કે ભરત ક્ષેત્ર આપણા શરીરમાં છીએ એ આપણાનું ક્ષેત્ર છે અને શરીર ક્ષેત્ર એ ભરત ક્ષેત્ર છે. પછી શરીર છોડી દે છે ત્યારે વિદેહ ક્ષેત્રમાં જાય છે પણ સાથે મન બુદ્ધિ અને ચિત્ત અહંકારની સાથે જાય છે. હવે બુદ્ધિ અને ચિત્ત જ્યારે લય પામી જાય ફક્ત મનને ધારણ કરીને રહે ત્યારે ફક્ત મનને ધારણ કરેલો મહાવિદ્ય ક્ષેત્રમાં પહોંચવું ગણાય અને મનને ધારણ કરનારો શ્રીમંત થાય એવો એવો
પેલો કે તેથી જુદો એ દેહ ભરત ક્ષેત્ર એ યોગ્ય નથી. પછી બીજું જ્યારે દેહ છોડી જાય છે ત્યારે મન બુદ્ધિ ચિત્તંકાર સાથે લઈ જાય છે એ કરેક્ટ નથી. અહીંયા ખલાસ થઈ જાય છે. સૂક્ષ્મ શરીર કારણ શરીર અને આત્મા થાય છે. પછી મન થી છૂટો પડ્યો, ચિત્તને તમે જે બોલ્યા તે સિમંદર સ્વરૂપ થઈ ગયો, તો કે એ પણ કરે નથી. સિમંદર સ્વામી મનથી છૂટા પડે એનાથી પૂર્ણ થતું તમામ અજ્ઞાન પરિણામ અજ્ઞાનથી પ્રાપ્ત થઈને કેવું જ્ઞાન મળે એ સિમંદર સ્વામી દશા છે. એટલે બુદ્ધિથી કલ્પનાથી ગોઠવીએ ખરા, જે ભરત કુરુક્ષેત્ર પાંડવો કૃષ્ણ છે, આત્મા કૃષ્ણ છે, આ પાંચ પાંડવો છે, અને કુરુક્ષેત્ર છે, એવું બધું ગોઠવે છે. પણ એ બધું એ થોડી વાર માટે આપણને આનંદ થાય, જયારે બધું આક્ષેપ આવે ને ત્યારે બધું જ્ઞાન ઉડી જાય. તમે અત્યાર કોઈ કહે ને કુરુક્ષેત્ર ભરત પાંચ પાંડવો બધા કહેલા છે, જે જ્ઞાન હાજર થાય ને એ સાચું જ્ઞાન કહેવાય. જે જ્ઞાન મેળે જતા વૈદિક વાંગ્મયમાં શબ્દ બ્રહ્માથી વર્તતે શબ્દ સાથે આપે જણાવે બરોબર સમજાય ત્યારે સ્થિતિ ત્યારની એ સ્થિતિ હશે. શબ્દ બ્રહ્મ અતિ
શબ્દ બ્રહ્માથી વર્તતે,
શબ્દ બ્રહ્માથી વર્તતે એટલે શું અર્થકાર
બ્રહ્મમાં શબ્દ વાણી કેટલી પ્રમાણ થઈ ગયું હોય, શબ્દથી પણ થઈ ગયું એને બધું સમજાઈ ગયું હોય.
હજુ શબ્દ બ્રહ્મમાં વર્તે છે, હજુ મૂળ બ્રહ્મમાં વર્તવાનું બાકી રહ્યું છે.
હું પ્રશ્ન છે, આપણે જે પરમ પર આપણે જે કાલે વાત કરી અને તે વખતે જે ભાવ ઉત્પન્ન થાય છે ત્યારે શબ્દ બ્રહ્માથી વર્તે એક સ્થિતિ હોય છે. એટલું
આપણે બધું પૂરું થઈ ગયું, શબ્દ બ્રહ્મથી ઘણા બધા આગળ થાય છે. શબ્દ બ્રહ્મ શું છે કે એને શબ્દ મળ્યો હવે પકડી ચાલશે ને તો બ્રહ્મના બારણા સુધી આવશે, પછી બારણા પડે પછી બ્રહ્મ આવે અને બ્રહ્મ પાછો આવ્યા પછી હજુ આરો વધવાનો છે. એટલે આપણે અત્યારે શું છે કે આ બધું ગોટો ગોટો કરીએ છીએ, ગોઠવવાનું વાંધો નહીં, ગોઠ્યા પછી કોમા રાખવાનું કે હવે ઇન્દ્ર અનુભવ લેવાનો. એટલે આપણે અનુભવમાં લાગે કટ્યું તો આગળ વધવું, ખરી પેલા અનુભવ ઉત્પન્ન ના થવા દે તો થઈ ગયું. અને આપણે છે ને બે પરિણામ બે વસ્તુ સમજી ગયા, પાંચ અજ્ઞાન ની ચાવી વપરાવી જોઈએ અને એના પણ આના પરિણામ આવવા જોઈએ. બીજું બધું એનું સમજી ગયું કે આ ભોગવે તેની ભૂલ પછી પરમાણુ હિસાબ છે, પછી આપણે કઈ સ્પંદન એમાં પાછા પણ સમજાવ્યું છે કે ના થોડું બહુ કાચું છે. પાછા આપણે આવી જોઈ જોઈએ અને પરિણામે નિરાકરણ મુક્તિ લાગવી જોઈએ. છૂટવું આપણને ખબર પડે કે આપણે ખેંચાય છે અને દોરું છૂટી ગયું, હવે ખેંચાતું નથી એ ખબર પણ છૂટ્યું કે એ છૂટવા માટે મુક્તતા એ જે દોષથી ભોગવટા ઉભા થાય છે, દોષ ભોગવવાથી મુક્તતા ઉભી થાય છે, એ મુક્તતા એ પરિણામે આવી જોઈએ. તો તમારા પછી તમે સાચા રસ્તે છો એ કંઈક પૂછું થાય છે એનું તમને થર્મો મીટર સમજાઈ ગયા. ચાલો આપણે પૂરું કરીએ કે જોતા શિકાર તરમ જાળે દઈશું કેટલી દિવસ પછી. ચાલો વૃદ્ધિ કરીએ આપણે
શોધ.
ત્યારે